वर्णिवेश रमणीय दर्शनमु मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। आज 2067 ની સાલ છે, જેઠ વદ આઠમ, પ્રથમ આઠમ છે, કાલ દ્વિતીય આઠમ છે, આજ તારીખ 23/6/11 અને ગુરુવાર છે, વચ્ચે સોને
ઈશ્વર કાળ અને કર્મ એ ત્રણેય જ ભગવાનની પાસે જળ જેવા છે મહારાજ, કે આ વાત છે તમારા અંતરમાં લખી લેજો ગુરુજી, કે આપણે તો નોટબુકમાં આ બધું લખી રાખીએ છીએ, પરંતુ જ્યારે સાચા અર્થમાં જીવમાં હૃદયમાં લખાશે ત્યારે જ એ વાત કામ લાગશે
ગુરુજી। કે આપને મોટપ ગમે છે કે નહીં એનું માપદંડ શું છે? તો બીજાની મોટપ જોઈને જો જરાક કે ઝાખપ થતી હોય તો આપણે મોટા થવાની હોશ છે, નકર તો આપણી મોટપ જો એને મળે તો આનંદ થવો જોઈએ।
ગુરુજી વાત કરી કે જેને નાના થઈને દાસ રહેવાનું ગમે છે એ મુક્ત જ છે।
કાલ ગુરુજી વાત કરી હતી કે આ જીવ જેટલો ભગવાનને આધીન વર્તે છે એટલો તે સ્વતંત્ર થાય છે, અને જેટલો ભગવાનથી સ્વતંત્ર વર્તવા જાય છે એટલો ઉલટાનો બંધનમાં આવે છે।
અને આપણને જે વાત બહુ અસર કરી ગઈ હોય, ગમી ગઈ હોય, આપણા હૃદય ગહાણી હોય, આપણા કામની હોય, આપણને જગાડે એવી હોય, એ વાતને જ આપણે યાદ કરી કરવાની આખો દી, એટલે બે કામ થાય, સવારે મંતવ્ય દેવામાં કામ લાગે અને આપણા જીવન સુધારણામાં એ વાત ઉપયોગી થાય। અને કેટલા પ્રકારની રોજ આ ગ્રંથમાં વાત આવે, શિક્ષાપત્રીમાં પાછી આવે, સૂત્રો આવે, કંઈક અમારા તરફથી આવે, આમાંનું કાંઈક ને કાંઈક તો આપણને બળ આપે એવું હોય, અજ્ઞાન ટાળે એવું હોય, કંઈક આગળ વધારે એવું હોય, કંઈક ભૂલ ઓળખાવે એવું હોય, કાંઈક તો આપણું સારું કરે એવું વાક્ય એકાદું તો હોય જ હે। આપણા કારણ શરીરને તોડવા માટે એક કલાક સુધી મશીન ગન ધડધડાટી બંધ ગોળીઓ છોડતું હોય, અને એ એકય ગોળી આપણા કારણ શરીરને વાગવા ન દે તો આપણું કારણ શરીર તૂટે। કથા વાર્તા એટલે શું? આપણા કારણ શરીરને, અજ્ઞાનને, મોહને તોડવા માટેનું મશીન ગન, ગોળીઓ, બોમ્બ ગોળા કે તોપ ગોળા, આપણે એને વાગવા દેવા, સમજ્યા? કારણ શરીરને, અજ્ઞાનને, મોહને વાલા ન રાખવા, ભલે એ બધું તૂટી જતું તૂટી જવા દો તો જ આત્મા એમાંથી છૂટી જશે। હામી છાતીએ આપણા મોહ અજ્ઞાનને કારણ શરીરનો નાશ થવા દો, અહીંથી ધડધડાટી બંધ શસ્ત્રમાંથી સદવિચારો, સદજ્ઞાન એનો વરસાદ વરસી રહ્યો છે, લાગવા દો ને, સમજાણું? જે બાણ કારણ શરીરમાં વાગે એને તમે હાથે કરીને ભીં દો, થોડીક પોપડો ઉખડે, સમજાણું? એટલે કે આખો દી મનન કરવાનું યાદ રાખો, એટલે આપણે અજ્ઞાન જાય, જ્ઞાન થાય અને સારું થાય। કારણ શરીરને બચાવવાની કોશિશ ન કરો, મરવા દો એને, એને મરી આપણે ઉગરવાના છીએ। અજ્ઞાનને સાચવો નહીં, એનો નાશ કરો, એનો નાશ એ જ આપણને અવિનાશ આનંદ આપશે। મોહને ભગાડો, મોહ ગયા વિના આત્મા જાગતો નથી। આ કથા તો ઘણું બધું આપણને રોજ આપી દે છે, દેવો અને અસુરોનું સમુદ્ર મંથન, નીકળેલા 14 રત્નો। ઉત્તમ રાજાએ ઉપરની કથા સાંભળી પછી વિનય સહિત પૂછ્યું કે હે મુનિ, ઉપર કયા તે અસુરોએ ભૂમિ ઉપર કઈ રીતે જન્મ લીધો, હવે તે કથા કહો. આમ જ્યારે પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના તે પ્રશ્નને જગતનું હિત કરનાર છે એમ માનીને, આ પ્રશ્ન કેવો છે, જગતનું હિત કરનાર છે એમ માનીને આ અમૃતમય કથાને મુક્તિ કહેવા લાગ્યા. કાલની જે બધી કથા આવી તે લોકોએ બધાએ જન્મ લેવાની તૈયારીઓ કરી. એટલે પૂછે છે, ભગવાને બધાને આશ્વાસન આપ્યું, પોતાનો મહિમા કયો ને હું આવું છું એમ કહ્યું, ને તમારે આધીન રહીશ, પળ પણ તમારાથી દૂર જઈશ નહીં, હું મહાસમર્થ છું, તમે જે વિયોગની ચિંતા કરો છો એ વિયોગ હું થવા દઈશ નહીં, મારી જરાય તમે છે ને વાતમાં શંકા કરશો નહીં, અમારને કોઈ જેવા સેવા જાણતું નથી, અમે એક જ એવા છીએ, એવી બધી વાત કરી, બહુ મીઠા મીઠા વચન બોલી, બધાના અંતર ટાઢા પાડ્યા, શાંત કરી દીધા. પહેલાં જ ભેટ્યા, પછી આવું આવું મીઠું મીઠું બોલ્યા, સુખી કે નહીં, વળી દુર્વાસાનો સંપૂર્ણ બચાવ કરી લીધો, એને તમારી ઈચ્છા જોઈને શાપ દીધો છે, તમને અમારી ઈચ્છા નથી દેખાણી એટલે શોક કરો છો, આવું બધું કીધું. ભગવાન એવા છે, દુર્વાસાને પોતાની ઈચ્છા પહેલાં જણાવી, આ લોકોને પછી મોઢે બોલીને જણાવી, ઓને તો ડાયરેક્ટલી અંદરથી જણાવી દીધી. ભગવાન કોને કઈ રીતે ઈચ્છા જણાવે એ કળા અકળ છે, કોઈને શાસ્ત્રમાંથી જણાવે, કોઈને અંતરમાં ઉજાડે, કોઈને કોઈ સત્પુરુષમાંથી બતાવે, કોઈને નાના એવા બાળકમાંથી બતાવે, કોઈને પોતાના નજીકના સ્નેહી સંબંધી હોય કે કોઈક હાવ અજાણ્યા માણામાંથી પણ, કાં તો જીવનની કોઈ ઘટનામાંથી કંઈક પાછા પાડીને પોતાની ઈચ્છા બતાવે, સમજાવે કે આમ નહીં આમ ને આ રસ્તે જાઓ, એ કળા અકળ છે. પ્રભુ કળાવે ને કળાય. અને જ્યારે જે વખતે જેને જે સમજાવવું હોય ત્યારે તેને તે જ વખતે સમજાવે, એક સેકન્ડે વહેલું ન સમજાવે ને એક સેકન્ડે મોડું ન સમજાવે, એટલા બધા ટાઈમિંગમાં સમયોચિત ભગવાન કામ કરનારા છે, એ એમની રીત છે. અને પોતે સર્વ રીતે સમર્થ છે એટલે ક્યાંય તે ચૂકી જતા નથી. જે માણસ ચૂકી જાય એમ હોય ને એને અગાઉથી દોડધામ કરી મેળવી પડે, પરમેશ્વરને તો એવું કાંઈ નહીં. જે ઘડીએ જે સેકન્ડે જેને જે સમજાવવું હોય, જે બચાવવું હોય, જે જગાડવો હોય કે જે દજાડવો મારવો હોય, એ બધું કરી નાખે, એમાં પરમેશ્વરને બિલકુલ પરિશ્રમય નથી પડતો, સહજ બધું જ એનાથી થઈ શકે છે. એવા દયાળુ ભગવાન સ્વામિનારાયણ આપણા સર્વોપરી ઈષ્ટદેવ છે, અને એની લીલાનો આ અદ્ભુત આધારાનંદ સ્વામીએ ગ્રંથ રચ્યો છે. આપણે ભાગ્યશાળી છીએ આ કથાનું પાન કરવા મળે છે. અમૃત પાન કરતાય આની કિંમત વધારે છે. કોઈ આવીને આ આખી પૃથ્વીમાં અમૃત વરસાદ વરસાવે એના કરતાય આ કથા વરસાવે એ ઘણું મહત્વનું છે. કેમ જે ઓ અમૃતથી માણા વધીને દેવ થાય, પણ આ કથા અમૃતથી માણસ તો ભગવાનના ધામમાં ભગવાનનો નજીકનો સેવક થઈને મહા આનંદને શાશ્વત સ્થિરતા પામે છે, જે ઓ અમૃતથી નથી થતો. કોઈ સ્વર્ગમાં રહેલું અમૃત આપણને પીવડાવે તો એ માણસ આપણને બહુ વાલો લાગે. કોઈ અમરફળ આપે કે ખવડાવે એણે તો આપણા ઉપર બહુ મોટી કૃપા કરી કહેવાય એમ મનુષ્યોને મનાય. પણ આધારાનંદ સ્વામી જેવા સંત ખૂબ દાખલો કરીને આપણને આ કથામૃત પીવડાવે એ તો કેટલી મોટી વાત કહેવાય. હે, કેટલું બધું આપણને સ્વામીમાં હેત થવું જોઈએ કે એણે આપણને આ અમૃત પીવાડ્યું, આ અમરફળ આપ્યું. હશે હશે આપણે ખોબે ખોબે પી, ટીપુ હેઠું ન જવા દઈ. આપણને યાદ રાખવાનું આટલું બધું કહેવું જોઈએ ને કડે સડાવવા જોઈએ એવું ન થવું જોઈએ. આપણા અંતરથી જ આ કથાનો મહિમા હોવો જોઈએ, અંદરથી એની ભૂખ જાગવી જોઈએ અને એક ટીપુય ન પડવા દેવું એમ રહેવું જોઈએ. તમે નકોરડો નિર્જળા એકાદશીનો ઉપવાસ કર્યો હોય ને સવારે તમને એક જ ગ્લાસ શરબત આપવાનું હોય તેમાંથી અડધું ઢોળી જવા દો, હે તો અડધું ગ્લાસમાં વધારો કે ટીપે ટીપું પી જાઓ? શું કામ? કે એની તમને જરૂર પડીશ એટલે એનો તમને મહિમા થયો છે અને એમાં તમને ઘણો બધો સ્વાદ આવે છે અને એનાથી તમને બહુ જ ફાયદા દેખાય છે. અને એ પાણી જો ઢોળો તો બહુ નુકસાન દેખાય છે અને બપોર આઘી દેખાય રોટલાની. એમ આ કથામાંથી પણ તમને આવું બધું માહિતમય કથાનું થવું જોઈએ. પાણીના ગ્લાસ જેટલો આનો મહિમા નથી, આ તો મોટું દુઃખ છે. વિચારો જ નથી હારા માથામાં આ જાગતા કે જે વિચારો દ્વારાએ આપણે અનેક રીતે ભગવાનનો અને ભગવાનના સંબંધનો મહિમા અંતરમાં ઊભો કરી શકીએ. ઘણાના મગજ બંધ છે અને ઘણાના મગજ છે ચાલુ, પણ અવળા વિચારે ચાલે છે. કોઈક જ આ સંસારમાં એવા ભાગ્યશાળી છે કે જેનું મગજ સારે રસ્તે વિચારે છે, સારું જ વિચારે છે અને ઘણું બધું ઊંડું અને સ્પીડમાં વિચારે છે. આવા મગજોને ધન્યવાદ છે, એ મગજ કલ્યાણકારી છે, એ મગજ સુખદાતા છે, શાંતિદાતા છે, આનંદદાતા છે. બાકીના મગજને મેં એક બે વાર તો કીધું, હજી કહું, ઘણ મારીને ફોડી નાખવાની જરૂર છે. કુછ કામ મે નહીં આયે, ખુદ કે કલ્યાણ મે કુછ કામ મે નહીં આયે, ક્યા ઉનકો કરે. માટે મગજને ચાલુ કરો, સવળે રસ્તે ચાલુ કરો, એને સ્પીડમાં ચાલુ કરો, એને સતત ભગવાનના વિચારો કથાના વિચારો કરાવો, ઊંડે ઊંડે લઈ જાઓ. ભગવાને મગજ આપ્યું છે તો ભલા એનો ઉપયોગ કરો, એમાંય હવળો ઉપયોગ કરો, એમાં સતત ઉપયોગ કરો, એમાંય ઊંડો ઉપયોગ કરો. મગજને પડ્યો ન રહેવા દો. પરમેશ્વરે તમને વાપરવા જ આપ્યું છે, એ સદરસ્તે વાપરવા આપ્યું છે, એ સારી રીતે વાપરવા આપ્યું છે. એમ જ શાસ્ત્ર, સત્સંગ, આ સેવા, આ શરીર, આ બધું જ આપણા કલ્યાણ માટે ભગવાને આપ્યું છે. એનો ઉપયોગ કરો, એનો ઉપયોગ કરો, સવળો ઉપયોગ કરો, મન મૂકીને ઉપયોગ કરો, ઉપયોગ કર્યા જ કરો તો જરૂર ભગવાન મળે. આ સત્સંગ તો ભગવાનનો સાક્ષાત્કાર કરાવે એવો છે. આ સત્સંગ તો કોઈને ન મળે એવો જે ભગવાનનો મહા આનંદ. કોઈને એટલે જો કેટલાક મોટા વિભૂતિઓ કહેવાતા એને ઘણું ઐશ્વર્ય મળ્યું છે પણ અખંડ ભગવાનનો સાક્ષાત્કાર નથી મળ્યો, સુખ નથી મળ્યું. એટલે કહું છું, કોઈને ન મળે એવો જે ભગવાનનો અખંડ સાક્ષાત્કાર રૂપ આનંદ એ આપી દે એવો આ સત્સંગ છે. એવી આ આધારાનંદ સ્વામીની ભગવાનના લીલા ચરિત્રો અને ઉપદેશાત્મક અદ્ભુત કથા છે, અદ્ભુત અમૃત છે. પીઓ પીઓ, ઢોળાવા ન દો. એક બીજો દાખલો દઉં, હું તમને ખોબો ભરીને હીરા આપું, તમે હીરાની કિંમત સમજતા હો, એક એક હીરો કરોડ કરોડની કિંમતનો હોય, હું તમને પૂછું તમે એક હીરો હેઠો પડવા દો, પડી ગયો એટલે મૂકો લઈ લો, કેવા સાચવો? ભલા આ મારા શબ્દોની, આ આધારાન સ્વામીની અમૃતમય કથાની હીરા જેટલી કિંમત નહીં. આને હેઠી પડી જવા દો, આને ખોવાઈ જવા દો, ભૂલી જાઓ, આને હરખી હાથમાં મગજમાં લ્યો નહીં, હરખા કાન દો નહીં, આટલી કિંમત નહીં. મહારાજના આ અદ્ભુત કથાત્મક ધ્યાનની આટલી કિંમત નહીં. કયો ત્યારે પછી જગતનું હિત કરનાર છે દાદા ખાચર તમારો પ્રશ્ન, એમ માનીને આ અમૃતમય કથાને મુક્તાનંદ સ્વામી કહે છે, દાદા સાંભળો. હવે પુરાણોમાં લઈ જાય છે સ્વામી, વિશેષતઃ વાસુદેવ મહાત્મ્યમાં સમુદ્ર મંથનની જે કથા છે એને સ્વામી અહીં થોડીક આપણી સમક્ષ રજૂ કરે છે. કથામાં ક્રમ નથી, પહેલાં કહેવાનું હોય પછી કહેશે, પછી કહેવાનું હોય કંઈક પહેલાં કહી દેશે, હું અટાણે એ ગોઠવતો નથી. પણ જે કીધું છે એ વાંચું છું, પણ અગાઉ તમને કહી દઉં છું કે આવું છે. કથાની રીત પ્રમાણે પહેલાં જે કહેવાનું હોય પહેલાં કહેવાય, પછી કહેવાનું હોય પછી કહેવાય, આમ ક્રમથી જો કથા થાય તો સાંભળનારાને જેમ ફિલ્મ જોતો હોય ને એમ બધું દ્રશ્ય દેખાતું જાય. પણ પાછળ આવતી હોય એ વાત પહેલાં કહી દો, અને પહેલાં કહેવાની વાત પછી પાછળ લઈ જાઓ તો આમ 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 ચિત્ર બગડી જાય. શ્રોતાના દિલમાં જે એક ધારું આમ દ્રશ્ય ખડું થતું હોય એ ડોળાઈ જાય. પણ સ્વામી એની મસ્તી કથા કરે છે. પાછી મહાપુરુષની મસ્તી તો સૌથી અલગ હોય છે, એની વાત જુદી હોય છે. એમણે જે રીતે લખી છે એ રીતે કહું છું. એ બોલ્યા, વ્યાસ મુનિએ વેદોની વાતોને અને પુરાણોની વાતોને જે યુગમાં જેવા રૂપમાં થઈ હતી તેને તેવા રૂપમાં લખી છે. વ્યાસ મુનિએ તેને અત્યારે સાક્ષાત રૂપમાં કહેવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, કલયુગ અને દ્વાપર યુગના સંધિકાળમાં દેવોના વિરોધી અસુરો ઘણા જ જન્માતા. યુગો વીતી ગયા છતાં તે રીતના જ તેવા જ અસુરો બધા અત્યારે પણ જન્મા. હકીકતે મુક્તાનંદ સ્વામી અહીંથી બોલ્યા, આ બધું આધારાન સ્વામી જ બોલ બોલ કરે, બોલ્યા એમ કહીને પાછા આધારાન સ્વામી જ બોલે. આ ગ્રંથમાં સંવાદ ચોખ્ખો નથી. સંવાદ તરીકે દાદા ખાચરના અને મુક્તાનંદ સ્વામીના નામ ગોઠવેલા છે, ખાલી નામ. બાકી જે સ્પષ્ટ સંવાદ હોવો જોઈએ અને સંવાદની વચ્ચે એક સંવાદને પૂરો કરનાર પાછો બીજો સંવાદ હોવો જોઈએ એવું આ ગ્રંથમાં નથી. આદાનંદ સ્વામી એવું કહે છે કે મુક્તાનંદ સ્વામીએ જેવી રીતે કીધું એવી રીતે દાદા ખાચરને કીધું એમ કરીને લખે બધું પોતે. એટલે ઘણી વખત વાંચનારાને સાંભળનારાને આમામ આમામ થઈ જાય એવું છે, સમજાયું? કળિયુગ અને દ્વાપર યુગના સંધિકાળમાં દેવોના વિરોધી અસુરો ઘણા જ જન્મતા. યુગો વીતી ગયા છતાં એ રીતના જ તેવા જ અસુરો બધા અત્યારે પણ જન્મા, એમ કહે છે. જે યુગમાં ભગવાન શ્રીહરિ પ્રગટ થયા હોય તે યુગમાં અનંત અસુરો પ્રગટ થતા હોય છે. જોયું ને તમે ખેલ? આ બધું પુરાણોમાં લખેલા દેવાસુર સંગ્રામના સમયથી થતું આવ્યું છે. હવે આ વાસુદેવ મહાત્મય સ્થિત જે કથા છે, પુરાણોમાં જે કથા છે દેવાસુર સંગ્રામની, આ બધી વાત અહીં લાવવાનું કારણ એટલું જ છે કે એ કાળથી ભગવાનને, દેવોને અને અસુરોને અરસપરસ વેર થયેલું છે, અને ત્યારથી જ્યારે જ્યારે ભગવાન અવતાર લે ત્યારે એવડે એ ડખો કરવા આવે છે. બસ કહેવાનું તાત્પર્ય એટલું છે. આ કથા અહીં લેવાનું કારણ જી તે દાડાનું આ બધું હાલ્યું આવે છે. હવે આ દેવાસુર સંગ્રામ, દેવાસુર સંગ્રામ આ પહેલું વિશ્વયુદ્ધ છે. હમણે થયા ને એ પચી થયા, ત્યારે આપણે જેને વિશ્વયુદ્ધ પહેલું ને વિશ્વયુદ્ધ બીજું કહીએ છીએ ને એ હમણાંનું છે. પણ આ દેવાસુર સંગ્રામ એ બહુ મોટું વિશ્વયુદ્ધ થયું હતું, કોઈ બાકી નહોતું. એમાં તો અહીંથી બળિયા રાજાઓ લડવા ગયા હતા, જાણ્યું. મહાભારતનું યુદ્ધ ને એ જમાનાનું બહુ મોટું યુદ્ધ. પછી તો એવા ઘણા યુદ્ધો થયા છે, પણ આપણી જાણના આ છે, આપણા શાસ્ત્રોમાં લખેલા આ યુદ્ધો. રામ રાવણનું થયું, પણ દેવાસુર સંગ્રામ બહુ પ્રસિદ્ધ છે પુરાણોમાં. અને આ દેવાસુર સંગ્રામનું હું મારી રીતે થોડું કહી દઉં. મેન બીજ કયું જાણો છો તમે? મેન એનું ઊંડે 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 જાઓ ને તો મૂળિયું ઠેઠ વાસુદેવ મહાત્મ્યમાં સ્પષ્ટ લખ્યું છે કે દેવતાઓને લાંબા સમયથી સ્વર્ગ સમૃદ્ધિનો આનંદ ભોગવતા, સત્તા ભોગવતા, ખૂબ માન સન્માનને વખાણો પામતા પામતા થઈ ગયેલું દ્રઢ અહમ ને અભિમાન, આ એનું મૂળ. શાસ્ત્રોએ જે બતાવ્યું એ કહું છું. બધા ઝઘડા, બધા જ દુઃખો જો તમે તપાસીને મૂળમાં જાઓ ને તો અહમે જ નટકે, છેલ્લી ગાંઠ ઈ હોય. અને કોઈ પણ માણસ લાંબા સમય સુધી સત્તા ભોગવે, સંપત્તિ ભોગવે, કે એ રીતનું એવું જીવન ભોગવે, તો ધીમે ધીમે એને ખ્યાલ ન રહે અને એનામાં એ માનની અહમની ગાંઠ બંધાઈ જાય છે, એ રોગ થઈ જાય છે. પછી ટાળવો કઠણ છે. જેમ લાંબા સમય સુધી માણસ આમ કંઈક વાંકોરીને કામ કરે તો એને મકોડ કેળના કે માથા પછીના પેલા ઘસાઈ જાય છે. જેમ જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ લાંબા સમય લક્ષલેખ કર્યું, સુખમુનિએ લાંબા સમય લક્ષલેખ કર્યું તો એની આંગળીઓ ખોટી પડી ગઈ છે, એમ લાંબા સમયની સત્તા માન સમૃદ્ધિ વખાણ સુખ પૂજા પ્રતિષ્ઠા ભોગવે છે ને તો એની ગાંઠ થઈ જ જાય છે. ભાગશાળી કોક હોય એને ન થાય, મોટે ભાગે આ થઈ જાય છે, ખબર જ ન રહે. આવું છે એટલે ઇન્દ્રને દેવોને અભિમાન થઈ ગયું હતું. હવે એ અભિમાન ટાળવા માટે ભગવાને શું કર્યું? એ ઇન્દ્ર ઐરાવત હાથીમાં છે બેસી, મોટી સવારી કાઢી, આગળ વાજા વાગે, અપ્સરાઓ નાચે, ઇન્દ્ર અને અપ્સરાઓએ મદિરા પીધેલી, અને આમ બધો આમ રોડે નીકળેલો ટાઈફો, સમજ્યા. અને એ વખતે પેલા દુર્વાસા ઓલી કંઈક નદી નામ લખ્યું છે વાસુદેવ મહાત્મામાં, તળાવ કે ન્યા ગયેલા, અને કોઈ વિદ્યાધરીએ એને કંઈક પુષ્પમાળા કમળની આપીની એ લઈને આવતા હતા, ને એમાં આ બધો ઇન્દ્રનો બધો રસાલો આમ હાલ્યો આવતો હતો. દુર્વાસાને એમ થયું કે માળા હું ઇન્દ્રને આપું. ઇન્દ્ર હતો હાથી માથે, દુર્વાસા તો હેઠે પગપાળા હતા. પણ એ કમળની માળા, વૈજયંતી માળા દુર્વાસાએ રાજી થઈને ઇન્દ્રને આમ ઘા કરીને હાથી ઉપર આપી. ઇન્દ્ર એ વખતે પેલી અપ્સરાઓ નાચતી હતી ને એને જોવામાં એ બધા આનંદમાં મસ્ત હતો, એટલે એને આ એક ઋષિની ખુશી બહુ ધ્યાનમાં આવી નહીં. એટલે માળાને દુર્વાસાએ ધાર્યું હશે એ રીતે અપનાવી નહીં, એનો સરખો આદર ન કર્યો, માવતને આપી દીધી, ડ્રાઈવરને પકડાવી દીધી. માવતને હું મહિમા હોય, એને હાથી માથા પર મૂકી. આ બધી સહજ ક્રિયા છે પણ એનું પરિણામ એટલું બધું ડેન્જર આવ્યું કે ભગવાનને એના માટે કેટલાય અવતાર લેવા પડ્યા. પુરાણોના પુરાણો ભરાણા. હાથી આવ્યો જતો હતો, માથું હલતું હોય, ત્યાં ત્યાં એ માળા હરકીને હેઠી પડી. અને હાથી આવ્યો જતો હતો તે હાથીનો એનીમાં પગ આવ્યો. દુર્વાસાએ આ ન્યાન્યા ઊભા ઊભા જોયું અને ઇન્દ્રની નજર આ બધા મદમાં ચકચૂર હોય, અપ્સરાઓ નાચતી ને બધું હાલતું એમાં હતી, એટલે દુર્વાસાનો મગજ ફાટ્યો અને તરત જ આ માણસ આટલો બેદરકાર છે એનું કારણ શું? તો કે આ સ્વર્ગની સમૃદ્ધિ, એનો આને ચડ્યો નિશો. આ સત્તાનું આને આવી ગયું છે અભિમાન, લાંબા સમય સુધી સેવ્યું છે ને એટલે હવે આને છે ને આ જીવન થઈ ગયું છે, સમજાણું? આ રોગ છે ને એ પણ એને હવે જીવન મને કાયમ થઈ ગયો ને એટલે વિચાર કર્યો કે આનો ઉપાય બીજો કાંઈ નથી, આ સમૃદ્ધિ સત્તા જાય ને તો જ આનો હરખો થાય. એટલે હબ હબાવીને આપ્યો શાપ કે સ્વર્ગની સમૃદ્ધિ સર્વે સમુદ્રમાં જાઓ. લ્યો, આ બધી ઉપાધિ માળાએ કરી, બરોબર? વાસુદેવ મહાત્મામાં આપણે આ કથા સાંભળી છે. પછી તો બધી સમૃદ્ધિ સમુદ્રમાં જતી રહી. દેવતાઓ દુઃખી થયા, દુઃખી થયા, દુઃખી થયા, તો બહુ દુઃખી થયા, સમજાણું? પાછું કહે છે કે આ ઇન્દ્રની બુદ્ધિ આવી કેમ થઈ ગઈ? તો કે આ પહેલી વખત આવી થઈ ગઈ છે એવું નથી, કે એનું મૂળ ઊંડું છે. કેટલો બધો ઝીણો અભ્યાસ કર્યો વ્યાસે કે એનું મૂળ શું ઊંડું છે? તો કે એનું મૂળ ઊંડું એ છે કે પૂર્વે ઉપરીચર વસુ બહુ ધાર્મિક રાજા હતો, એના યજ્ઞમાં કેટલીક વાર ભગવાને હાથો હાથ હૂત દ્રવ્ય લીધેલું, એવો પવિત્ર રાજા, સમજાણું? હવે એ અને આ બધા દેવતાઓ અને ઋષિમુનિઓ એને વચ્ચે એક પ્રસંગ પડી ગયો. શું પ્રસંગ પડી ગયો? કે ઇન્દ્રાદિક આ દેવો અને આ રાજા, હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ યજ્ઞ હિંસામય કરવાનું વેદોમાં કહ્યું છે કે નહીં, સમજાણું? હવે ઇન્દ્ર આવા બધા યજ્ઞ કરતા હતા, આ રાજા બહુ સારો હતો, એ હિંસામય યજ્ઞ નહોતો કરતો, એટલે ઋષિમુનિઓએ હિંસામય યજ્ઞનો નિષેધ કર્યો કે ભાઈ આ કરાય નહીં, તમે ખોટું કરો છો, સત્પુરુષો એ ના પાડી કે આ ન કરાય, પણ આ માન્યા નહીં. હવે એ વખતે વળી આને પાછો મધ્યસ્થી કર્યો, ઉપરીચર વસુને હારો જાણીને કે ભાઈ તમે કોઈ હાચું. હવે એને પેલો ઇન્દ્ર જ્યારે જાય ને ત્યારે અડધું સિંહાસન બેહવા આપે, આવો આવો કરીને માન આપે, એટલે એ ઉપરીસર રાજા આટલો ડાયો હતો, ભગત હતો, જાણતો હતો ધર્મ ન ધર્મ, તોય પણ એને ભૂલ માનમાં પડી ગઈ. શું થયું? એણે આ ઋષિ મુનિઓને સામે જોયું અને દેવતાઓ સામે જોયું. તો દેવતાઓ તો ભાઈ સ્વર્ગવાસી ને સુખી માણા, મોટા રૂપિયાવાળા ઉદ્યોગપતિઓ, અને આ સાધુ સંતોન સત્પુરુષો બેચારા હાવ ગરીબ. એટલે એનાથી આ ગરીબ ઋષિ મુનિઓનો પક્ષનો રખાણો અને દેવોનો પક્ષ રાખ્યો. દેવતાઓએ ઋષિ મુનિઓનું માન્યા નહીં, મધ્યસ્થી કર્યો, એ માણાય ફૂટલો નીકળ્યો, અને એણે પૈસાવાળાનો સત્તાવાળાનો ચાઈ બુજીને સમજતા હોવા છતાંય પક્ષ રાખ્યો અને એમ કીધું કે આ દેવતાઓ કહેશે, રૂપિયાવાળા કહે એ વાત સાચી, સત્તાવાળા બોલે એ જ ન્યાય. તે બિચારો એ ગયો હેઠો, ન્યાયથી હેઠો પડ્યો, ખોટું બોલ્યો ને. એટલે વળી પૂછ્યો, ધરતીમાં જ પડ્યો ને, ત્યાં ફરીને સંતોએ પૂછ્યું, સત્પુરુષે ફરીને પૂછ્યું કે ઉપરીચર વસુ હજી એકવાર સાચું બોલી જાત, પાછા આવો. તોય આમ ન બોલાણું. કેવા જીવને અજ્ઞાન, મોહ અને માન, અહમ કેવા પકડે છે. ત્યાંથી હેઠો પડ્યો તોય ન બોલાણું, ફરીને પૂછ્યું, ફરીને એનું એ બોલ્યો, તે પાતાળમાં ઘરી ગયો. બોલો. તો વ્યાસ ભગવાને વાસુદેવ મહાત્મ્ય લખ્યું, એમાં એમ લખ્યું કે સત્પુરુષ એવા જે આ બધા સંતો ઋષિમુનિઓ, એનું હૌ પ્રથમ દેવતાઓએ માન્યું નહોતું, ત્યારથી જ એની બુદ્ધિમાં ફેર પડી ગયો હતો. સમજાણું? ત્યાંથી જ. અને પછી તો દિન પ્રતિદિન બહુ અભિમાન વધ્યું હતું, અને પછી દુર્વાસાનો આ હાર એણે અપમાનિત કર્યો. એક નિમિત્ત બનાવ્યો, હાર કોઈ એવી બાબત છે નહીં, પણ મૂળ બીજ પણે હતું. ત્યાંથી એમના આવતા આવતા પછી હારનું નિમિત્ત બનાવ્યું. ઉપરીચર વસુ પાતાળમાં ગરી ગયો, પછી ન્યાય ભગવાનની માનસી કરવા માંડ્યો, સંતોએ શીખવાડ્યું. પછી બારો આવ્યો અને એમાંય ઘણા વરવ્યા ગયા. અને આ રીતે સમૃદ્ધિ બધી સ્વર્ગની ખોઈ બેઠા, હાવ ભિખારા થઈ ગયા. તે 11,000 વર્ષ સુધી દેવતાઓના આ લોકો એમનામ રખડ્યા ઘરબાર વિને. પછી ભગવાનને પ્રાર્થના કરી, પછી ભગવાને કીધું કે હવે તમે આનું આ કરો, આરાધના કરો. એ પાછી કંઈક એટલા હજાર વર્ષ સુધી કરી. પછી એને સમુદ્ર મંથન કરવાનું કીધું. તો હવે પ્રથમ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાને એને જવાબ દેવો પડ્યો. પછી સમુદ્ર મંથન કર્યું, એમાં ભગવાનને દરિયામાં મંદરાચર જતો તે કચ્છ અવતાર લેવો પડ્યો. પછી પાછો ડોલવા માંડ્યો, તે ઉપર ભગવાનને ઊભા રહીને પકડવો પડ્યો, એ બીજો અવતાર લેવો પડ્યો. પછી ભગવાન ધન્વંતરી થઈને આવ્યા, એ અવતાર લેવો પડ્યો. પછી દેવોને અમૃત પાયું, નાને ન પાયું, સમજ્યા, એ માટે મોહની અવતાર લેવો પડ્યો. અને પછી દેવાસુર સંગ્રામ થયો ત્યારે નરનારાયણ બે ભાઈ તપસ્વી હતા, તપ કરતા હતા, એ મેલ પીડ્યું, સમજ્યા, અને ધનુષ બાણ લઈને બહુ લડ્યા, બહુ લડ્યા, સમજ્યા. હા, એ દેવાસુર સંગ્રામમાં એ નરનારાયણ અવતારે એમાં બહુ કામ લાગ્યો. આટલા બધા અવતારો થયા, આટલો બધો કાળ ગયો, બહુ લાંબી બધી બબાલ થઈ, ધમાલ થઈ, પાયામાં સત્તા સમૃદ્ધિનું અભિમાન હતું. લ્યો, એ ન હોત તો કાંઈ ન હોત. આવું છે સેન ગજબનું. અને આ ઇતિહાસની તો હર હંમેશા પુનરાવર્તન આ ઇતિહાસનું થતું જ આવે છે. એટલે જ કહ્યું છે કે દારૂના કરતા સત્તાનો નશો 100 ગણો વધારે હોય છે. સત્તા ઉપર બેઠા પછી, સત્તા સમૃદ્ધિને માણ્યા ભોગ્યા પછી, ને એમાંય લાંબો સમય આ બધું જો પોતે ભોગ્યું હોય, એવો વિચિત્ર બનાવી દે આ માયાનો યોગ માણાને કે એની વાત કરો, સમજાણું, નાની થોડી સત્તા જે છે એ માણસને બગાડે છે. બોશિંગ નાનું, દસ પાંચ પંદર માણાનું, પચાસ માણાનું, સો માણાનું બોશિંગ બગાડે છે. તો જેની આગળ ત્રિલોકી હાથમાં હોય, જેની આખા પૃથ્વીનો જે રાજા હોય, એ બધાનું મગજ બગાડે ને એ બધા હાવ આઉટ મગજના થઈ ગયા, એમાં કહેવાનું હોય જ શું? સમજ્યા? લક્ષ્મણજી રામાયણમાં કહે છે ને, સત્તા પામીને મદ ન પામે એવો કોઈ પૃથ્વી છે નહીં કે. રામે કહ્યું બધા ન હોય ભાઈ, ભરત એવો નથી, એમ કોક એવા ન પણ હોય, પણ ભરત જેવા બહુ ઓછા નીકળે. રામના ભાઈ ભરત જેવા બધાથી થવાતું નથી, અને ભરતજીને અભિમાન ન પણ હોઈ શકે. કેમ જે ભરતે કોઈ દી લાંબો સમય સુધી રાજસત્તા કાંઈ ભોગવેલું નહોતું, હાવ નવો બેહવાના હતા, પણ જે ઝાઝો સમય આ બધું કરીને બેઠા હોય ને, તો એને તો બહુ જ્ઞાનનો પ્રકાશ અંદરથી જોઈ તો ઝીણું મોટું આવતું દેખાય અને તરત ટળાય, તો શાંતિ ને સુખ રે, નહીતર દુઃખ બહુ આવે. મેં આ બધું ટૂંકમાં કહ્યું ને, અહીંયા મુક્તાનંદ સ્વામી પણ ટૂંકમાં કહે છે. આ મુક્તાનંદ સ્વામી જે વાત કરે છે એ વાત બધી તમારા મગજ સામે આવી જાય એટલે મેં થોડોક મૌખિક ઇતિહાસ કહી દીધો. હવે બેઠું વાંચું છું, સાંભળે જાઓ. જે યુગમાં ભગવાન શ્રી હરિ પ્રગટ થયા હોય છે તે યુગમાં અનંત અસુરો પ્રગટ થતા હોય છે. એ દેવાસુર સંગ્રામ પછીની વાત છે. આ એ ન્યાથી વેર બંધાણું, એને અમૃત ન આપ્યું અને દેવોને અમૃત પાયું ત્યારથી આ હામહામી થઈ ગઈ છે એમ કે છે. ધાયલું જ આવે છે પછીનું, સમજાણું. એ દેવાસુર સંગ્રામ થવાનું કારણ દેવતાઓને સ્વર્ગ ન પચવી. બોલો, ભગવાન સ્વર્ગ આપે, સ્વર્ગની સમૃદ્ધિ આપે, અપ્સરાઓ આપે, બધા ભોગ સુખ આપે, પણ એનો જો સહેજ જીવને અભિમાન, દેવને અભિમાન, ઈશ્વરને અભિમાન, એનો કેફ ચડે તો બહુ મોટા ઇતિહાસો પછી એમાંથી સર્જાય છે. એ આ પુરાણો આપણા કેસ. પુરાણોમાં લખેલા દેવાસુર સંગ્રામના સમયથી થતું આવ્યું છે આ બધું કેસ. ડખો, સમુદ્ર મંથનને અંતે શ્રીહરિએ મોહની રૂપ ધાર્યું અને છળ કરીને દેવોને અમૃત પાયું, દૈત્યોને ટાળીને દેવોને જ્યારે અમૃત પાયું ત્યારથી આરંભીને પરસ્પર ખતરનાક વેર બંધાયું છે. કેવી રીતે એ વેર બંધાયું? તો કે છે, રાહુએ દેવનું રૂપ લીધું અને સૂર્ય તથા ચંદ્રમાં બેની વચ્ચે બેસી ગયો ત્યારે સૂર્ય અને ચંદ્રે સંકેત કરીને તેને ઓળખાવી દીધો. ત્યારે શ્રીહરિએ સુદર્શન ચક્રથી રાહુનો શિરચ્છેદ કર્યો, તેથી ભયંકર દેવાસુર સંગ્રામ થયો. એનો એક માણા મારી નાખ્યો ને, અને આ દગો થયો, દગો કર્યો ને ઉપરથી એનો માણા ઉડેડ્યો, પછી અસુરો બધા ખીજાણા, લડાઈ થઈ ગઈ. તેમાં શ્રીહરિએ અપાર અસુરોને માર્યા. તે દિવસથી લઈને આજ સુધી રાહુ સૂર્ય અને ચંદ્રને ગળવા દોડે છે. ગ્રહ ગતિના નિયમ પ્રમાણે જ્યારે રાહુ આવે છે ત્યારે ભગવાન તીક્ષ્ણ ધારવાળા સુદર્શન ચક્રથી તેને રોકીને અલગ કરે છે. ભગવાનના પ્રતાપથી આ બાબતને આખું જગત પ્રત્યક્ષ જુએ જાણે છે. જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સૌ પહેલાં હળાહળ જેન નીકળ્યું અને પછીથી બીજા ચૌદ રત્નો નીકળ્યા. હવે એના નામ ગણાવું છું. હવે આ પ્રાસંગિક ભગવાનની લીલાને, વિવાહ લીલાને સ્વામી વર્ણવા માંડ્યા. ભગવાનના લગ્ન થયા ને એ વાતને અહીં લઈ લીધી. હવે એમાંથી બધું નીકળ્યું, એમાં લક્ષ્મી નીકળ્યા, એને ભગવાને રેપરણાવ્યા. આ કથા એ બહુ સારી છે. હવે આપણે બધા લગ્નમાં ભયા જઈએ, આમંત્રણ આવી ગયું. જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સૌ પહેલાં હળાહળ ઝેર નીકળ્યું અને પછીથી ચૌદ રત્નો નીકળ્યા. હવે એના નામ ગણાવું છું. પછીથી ચૌદ રત્નો નીકળ્યા એમ કહેવું ઠીક નથી, બધું થઈને ચૌદવાના નીકળ્યા એમ કહેવું ઠીક છે, વીસ સાથે. પણ હવે વીસને તો કાંઈ રત્નમ ગણાવાય નહીં. આમ છે, હાલો. પહેલું વીસ, વિષ્ણુ ભેગું રત્નમ ગણ્યું. બીજા લક્ષ્મી, સમજ્યા. ત્રીજી અપ્સરાઓ, ચોથું કલ્પવૃક્ષ, પાંચમી કામધેનું ગાય, ઐરાવત હાથી, અને હાથમો અશ્વ, આઠમો ધન્વંતરી ભગવાન, નવમા ચંદ્રમા નીકળ્યા, દસમે અમૃત નીકળ્યું, અગિયારમે સુરા નીકળી, બાર કૌસ્તુભ મણી નીકળ્યો, પછી પાંચજન્ય શંખ નીકળ્યો, અને સારંગ ધનુષ નીકળ્યો. લ્યો 14મે આ 14 થયા, એમાં અશ્વ અને સુરા બંને દૈત્યો એ લીધા, આપ્યા એને ઘોડો અને દારૂ એને દીધા. કામધેનુને સપ્ત ઋષિઓએ પોતાને ઉપયોગી છે એમ માનીને લીધી. એને કામ આ બધું હવે લઈ જ લેશે, હવને ગમતું અને બીજા ન ગમતું એટલે જવા દેશે, ઝઘડો એમાં નથી. ઋષિઓએ કામધેનુ ગાય લીધી, કારણ કે ગાય હોય તો એમાંથી દૂધ દહીં ઘી યજ્ઞ કરવા એમ કાયમ લાગે. નક્ષત્રોના અધિપતિ બનીને ચંદ્રમાં આકાશમાં જઈને બેઠા, એટલે પછી ત્યાં કોઈ ગયું નહીં. ધન્વંતરી સ્થાયી નિવાસ કરીને હરિધામ વૈકુંઠમાં રહ્યા. ધન્વંતરીમાં કોઈને રસ નહોતો, એની આગળ અમૃત હતું ને એમાં જ બધાને રસ હતો. અમૃતનું કામ પતી ગયું ને પછી ધન્વંતરીને હવે છૂટા કર્યા, ઠીક પડે ને રખડી ખાવ. એ પછી બિચારા સમજી જ ગયા કે આ લોકમાં આપણે કાંઈ રહેવા જેવું નથી, હરિધામ વૈકુંઠમાં જઈને રહ્યા. શીખ્યા જેવું છે, આ સમજ્યા જેવું. કલ્પવૃક્ષ અને બધું અમૃત દેવોએ લીધું. લ્યો, અને તેને લીધે દેવો અને દૈતોને તત્કાળ વેર પેદા થયું. કેવું આમ છે, બધું અમૃત દેવોએ લીધું, આમાં ડખો થયો. હવે વાત પાછી જો કહીએ ને તો આમાં વાંક દેવોનો છે. કેમ જે દેવોથી એકલાથી સમુદ્ર મંથન થાય એમ નહોતું, એટલે એણે એના આ મોટા ભાઈ અસુરોને અવશ્ય મદદમાં લેવા પડે એમ હતું. એટલે પાતાળમાં અસુરોનો રાજા જે બલિ રાજા, એની પાસે આ બધા ગયા હતા હામે પગે હાલીને મદદ લેવા. અને ન્યા જઈને એને વિનંતી કરી હતી કે ભાઈ આ સમુદ્રમાં અઢળક સંપત્તિ ગઈ છે ને એ આવી રીતે મંદરાચરણનું વલોણું કરીએ, વાસુકીને નિત્રા કરીએ ને આ કાઢીએ નીકળે એમ ખરું. અમે મંદરાચરણને મનાવ્યા છે ને વાસુકી નાગને મનાવ્યા છે ને બધું થાય એમ છે, પણ ન તો અમારાથી એકલા થાય એમ છે ન તમારાથી એકલા, બે ભેળા મળીને હંપીન કરીએ એમ. આપણા બધાના સ્વભાવ જુદા છે, કોઈ વાતે હંપીન રહી એમ નથી, પણ આ કામ કરવું હોય તો એટલા પૂરતો એ સ્વભાવનો ગમે તે આપણે દબાવ કરીને આપણે હંપવું જોઈએ. તે ઓલા કે કરીએ, પણ એમાંથી જે બધું નીકળે એમાં અમારા ભાગનું હું? તારા દેવતા બોલેલા એમાં હું પણ નીકળે, આપણે વેચી લઈશું અડધું. સહજ બોલેલા કે એમાં કાંઈ નીકળે અમારે લઈ જાવ એવું નહીં, આપણે વેચી લેવું. હવે એ રીતે કીધેલું. પછી ઓલે આવેલા અને આ પૂછેલું અસુરોના ગુરુ શુક્રાચાર્યએ કે દેવો તમે બહુ ડાયા છો, અમારે આગળ કામ કરાવવા માગો છો, પછી નીકળે તમારે તમારું કરી જવાનું હોય તો અમને તોડાઈ જ મારવાના? તો કે ના ના, આપણે વેચી લેવું અડધું અડધું. સમજાણું? પછી નીકળ્યું ને એમાં અડધું અડધું બધું વેચ્યું નહીં, કાં તો હરખા ભાગે વેચ્યું નહીં. આમ ભાગ પાડ્યા બધું, ઘોડો એને આપ્યો, દારૂ એને આપ્યો, પણ અમૃત જ્યારે વેચવાનું થયું ત્યારે બબાલ મોટી થઈ પડી. એમ ધંધામાં માણસો ભેગા બધું કામ કરે ગમે એમ મેચિંગ કરીને, અમુક તો હરખું હરખું વેચે ખરું, અન્ન જોતું હોય તો ઓલે ની મકાન દઈ દે, એ ફેક્ટરી આને દઈ દે, અમુક આને દઈ દે, પણ અમુક જે એવું હોય એ હુવાંગ ઉઠાવે ને ત્યાર પછી બહુ મોટો ડખો થાય, એનો ભાગ પાડવા ગમે નહીં. હવે આનું કરવું હું? અને હવે આ દેવતાઓની એ મુશ્કેલી એવી હતી કે આ વગર અમૃત પીધે માથું તોડી નાખે એવા હતા, અને જો અમૃત પીવે તો હું દિશા થાય. હવે એમ એ બિચારા કરે હું? જોયા જેવું છે ને આ બધું, અમુક કપાણી તો ન કીધેની હોય. એટલે આ બધું ડખો થયો ને ત્યારથી વેર પેદા થયું ટૂંકમાં. આવે આ સમજો, અને જો એને અડધું અમૃત વેચી દીધું હોત તો દેવતા અત્યારે કોઈ હોત નહીં, નકરા ધરતી ઉપર અસુરો જ હોત. લ્યો, હવે દેવતા ફરી ગયા, ખોટું કર્યું કે જે કર્યું તે, બોલ્યા પ્રમાણે રહ્યા નહીં, બોલ્યા આમને કર્યું આમ, પણ હવે તમે જેને સત્ય કહો છો એ સત્ય ઘણી વખત હોતું નથી, મેલોન પડ્યું માથા કોઈ. દેવતાઓએ જે કર્યું એ જ સત્ય છે, અને અમૃત ન વેચી દીધું, બોલ્યા ફરી ગયા, બધું સારું જ કર્યું છે આપણા બધા માટે, પણ આમ ગણો તો ખોટું કર્યું કહેવાય ને. આમ ગણો તો આપણે બધા જીવીએ છીએ અને અમૃત નથી પાયું, એટલે હવે તમારે જે ન્યાય કરવો એ કરો. આવી તો કેટલી કથાઓ પુરાણોમાં છે અને આપણા જીવનમાં પણ છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પોતાનો પારિકો દ્રોહ થાય એ હું સત્ય વચન ન બોલું. બહુ સમજીને લખ્યું છે. ઘણા આવી બધી વાતોને ન સમજતા હોય એને આ શ્લોક જરા ખૂંચે, આમ કેમ સત્ય એટલે સત્ય. ભાઈ રવા દો, સત્ય સત્ય સાચી વાત છે, પણ સત્યનું સ્વરૂપ કોઈ શબ્દમાં પકડાતું નથી. સત્ય સમજવું જ બહુ કઠણ છે, પાળવું તો એથી ઓછું કઠણ છે. પાળવું ઘણું કઠણ છે, એના કરતાંય સમજવું તો બહુ કઠણ છે. તમે જેને સત્ય ઉપલબ્ધ દ્રષ્ટિએ કહેતા હો તે અંતે સત્ય ન પણ હોઈ શકે. યદભૂત હિતમ તત્ સત્ય. માટે ઋષિ મુનિઓએ બહુ વિચારણા કર્યા પછી સત્યની વ્યાખ્યા આવી આપી, યદભૂત હિતમ તત સત્ય. જે બધાનું હિત થાય એવું હોય એ જ સાચું કહેવાય. ઉપલક દ્રષ્ટિએ ભલે ખોટું કહેવાય, અન્યાય કહેવાય, ફરી ગયા કહેવાય, પ્રતિજ્ઞા તોડી નાખી કહેવાય, જે કહેવું હોય કહો, પણ યદભૂત હિતમ તત સત્યમ. નિજી કોઈ સ્વાર્થ હોય નહીં અને જેમાં હવના કલ્યાણની ભાવના હોય એવું જે કામ છે એ સત્ય કહેવાય છે. ભગવાન કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી હતી હું અથિયા નહીં લઉં. સમજાણું? પણ ટાણું આવ્યું ત્યારે રથનું પડ્યું, આંગળીએ સડાવ્યું અને પાછા હું કે આ ક્યાં હથિયાર છે. પણ તમે મારવા હારું હાથમાં કાંઈ પણ લ્યો એ હથિયાર જ કહેવાય. ભગવાન એમ બચવા જાય એ મેળ પડે નહીં. આવું બધું છે. પછી ભગવાને તો એમ લીધું કે મારા ભક્તને ખાતર મેં મારી પ્રતિજ્ઞા તોડી. મારા ભક્ત મને એટલા વાલા છે કે એટલી મને મારી પ્રતિજ્ઞા વાલી નથી. ધન્યવાદ તમને. પણ આખીર વાત સમજો તો ભગવાન સાચા છે. કેમ? જે પરમાત્મા જે સત્ય સરખું સમજે છે તે સત્ય આપણે એવી રીતે સરખું કદી સમજી શકવાના નથી. પરમેશ્વર કહે છે, કરે છે, એ જ સત્ય છે. કેમ? જે પરમેશ્વર જે કરે છે, જે કહે છે તેમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી. એ સૌનું હિત થાય એમ કરે છે. માટે યદભૂત હિતમ તત સત્યમ. આવું થઈને ઊભું રહે. અદ્ભુત કથા છે. અમૃતને માટે જે ઉદ્યમ કરવો જોઈએ તે દેવો અને દૈત્યોએ મળીને ખૂબ જ કર્યો. દૈત્યોને અમૃતની આશા ઘણી હતી પણ શ્રીહરિએ તેની આશા ઉપર પાણી ફેરવી દીધું. બોલો, સમજાણું? અને એક વાત બીજી કહું, અસુરોની એમાં ક્યાં ભૂલ થઈ એ કહું કે જેવા ધન્વંતરી ભગવાન અમૃતનો ઘડો લઈને નીકળ્યા ને એટલે અસુરોની દાનત હારી નહોતી, એટલે આખો ઘડો લઈને ભાગ્યા. નહીતર હરખે ભાગે વેચવાની વાત હતી ને એમાં પ્રથમ એણે નિયમ તોડ્યો, આખો લઈને ભાગી ન જવું જોઈએ. એને પહેલી ભૂલ કરી. જેમ મહાભારતના યુદ્ધમાં પહેલા નિયમ કૌરવોએ તોડવાના શરૂ કર્યા પછી આ બાજુ તૂટે જ તો શરૂઆત એને કરી. એમ આમાં શરૂઆત અસુરોએ કરી, આખો ઘડો લઈને ભાગ્યા. એટલે ભાઈ અડધું અડધું વેંસવાનું હતું, તમે ભાગી કેમ ગયા? એટલે ભગવાનનો મગજ ગયો કે આ થોડાક બળિયા છે, મોટા છે ને માથા ભારે છે એટલે દેવોને હેરાન કરે છે. એટલે ભગવાન મોહની રૂપ લઈને આવ્યા. આખો લઈને ભાગી ગયા તાને, માટે આખો લઈ લીધો, ટીપુંય ન દીધો. લ્યો, હવે આમાં વાંક જેનો કાઢવો એનો કાઢજો તમે. પણ આ બધું આમ છે. ભગવાને દૈત્યોની ઈચ્છા ઉપર પાણી ફેરવી દીધું. અમૃતને માટે ઘણું યુદ્ધ થયું, તેને કહે પાર આવે એમ નથી. હજારો વર્ષ થયું છે. તેથી જ ભગવાન જ્યારે અવતાર ધારે છે ત્યારે અહંકારી અસુરો દુઃખ આપવા ચાહે છે. અસુરોનો મોટા મોટો દુર્ગુણ કોઈ હોય તો એ છે અહંકાર. અહંકાર છે ને એ જ અસુર છે. આપણામાં હોય કે પછી અભક્તમાં હોય, સંતમાં હોય કે ભક્તમાં હોય કે રાક્ષસમાં હોય, અહંકાર જ અસુર છે, અહંકાર જ રાક્ષસ છે. જેટલી ઘડી જેનામાં એ રહે એટલી ઘડી એને એવો બનાવી જ દે. તે દિવસથી તે અસુરો અવળે માર્ગે ચાલે છે. શાસ્ત્રીની સમજણ પણ સવળી રીતે લેતા નથી. હવે આ વાતને આઈના મતવાદીઓમાં ઘટાડવા માટે આઈ ધરતી ઉપર જે અશાસ્ત્રીય ખોટું ચાલી રહ્યું હોય એને ખુલ્લું કરવા માટે આધારાનંદ સ્વામી આવી રીતે લખે છે. જરાક સમજવું કઠણ પડે એવી રીતે. શું કે અસુરો શાસ્ત્રની સમજણી પણ હવળી લેતા નથી. કેવી રીતે એ શાસ્ત્રની સમજણી લેશે અસુરો, તો એની થોડીક થોડીક વાત કરે છે. એ મતપંથો ઉપર જાય છે. એક વાત પહેલી એ કરી, ક્યારેય ભગવાન અવતાર લેતા નથી આવી અસુરો વાત કરવા માંડ્યા. હવે સમજો તો કોક સંપ્રદાયને કોક મતો આવા છે કે જેવું માને છે ક્યારેય ભગવાન અવતાર લેતા નથી, એ વાત અશાસ્ત્રીય છે. માટે એવા શાસ્ત્રોમાં શબ્દ નખાવનાર કે એવી વાત કરનાર અસુરો છે, અને અહંકારથી કરે છે આવી વાત. આવી વાતો સૌય ગ્રંથોમાં લખી લખાવી છે. બોલો, એને ગાલી દીધું. તે ઈશ્વર અખંડ પણ તેજમાં તેજ મળે એમ ઈશ્વરમાં જીવ મળી જાય છે. જો હવે આ એક વાત અસુરોએ કરી કે જીવ ઈશ્વર એવો કોઈ ભેદ નથી, એક જ છે. તેજમાં તેજ મળી જાય એમ, પાણીમાં પાણી મળી જાય એમ, પરંતુ એમ ક્યારેય જીવ ભગવાન થઈ જતો નથી. સ્થિતિ થાય તો ભગવાન વિના કાંઈ અનુભવાય નહીં, એને પરમાત્માને વિશે અતિદળ આત્મબુદ્ધિ થઈ જાય. એ બધી વાત સાચી. અવલબાની જેમ હું સહજાનંદ છું એવું જ જ્ઞાન અનુભવ થઈ જાય ત્યાં સુધી વાત સાચી. તો પણ જીવ જીવ છે ને દાસ જ છે, અને પરમેશ્વર પરમેશ્વર જ છે અને સ્વામી જ છે. જેમ કે આ શરીર છે એની સાથે અતિ આત્મબુદ્ધિ થતાં જીવને એમ મનાઈ જાય છે હું જ આ દેહ છું, આ જ મારું નામ છે, આ જ મારી નાચ છે. તો પણ દેહ દેહ છે અને આત્મા આત્મા છે, એ અલગ જ છે. એમ ભગવાન ભગવાન છે ને જીવ જીવ જ છે, અલગ જ છે. જીવ કદી ભગવાન થતો નથી, માયા કદી જીવ થતી નથી, જીવ કદી માયા બની જતો નથી, અને ભગવાન કદી જીવ કે માયા થઈ જતા નથી. આ જે છે તે એમ જ રહે છે, ફક્ત એકબીજાના રૂપે એકબીજા થઈ જાય છે, પણ કોઈ તે નથી થઈ જતા. આ અટલ સિદ્ધાંત છે, એનું અસ્તિત્વ કોઈનું મટી જતું નથી. એટલે તો મહારાજે વાત કરી કે આજ દિન પર્યંત આ જીવનો કાળ નાશ કરી શક્યો નથી, માયા પણ પોતાને વિશે લીન કરી શકતી નથી. તો હવે તો ભગવાનની ઓળખાણ આપણને થઈ છે, તો આપણે શું બીક છે? આપણો કદી નાશ આજ દિન સુધી કાળય નથી કરી શક્યો, માટે પોતાને આત્મા માનવું. માયાએ પોતામાં કંઈ લીન કરી શકી નથી, જીવ જીવ જ રહ્યો છે, કાંઈ જડ થઈ ગયો નથી, માયાનો કર્યોય તે. માટે હું આત્મા છું અને માયા મારી આગળ તુચ્છ છે, અને કાળ પણ મને કાંઈ કરી શકે એમ નથી, એમ માનીને પોતાને ભગવાનનો દાસ બ્રહ્મરૂપે માનવો અને ભગવાનની ઉપાસના કરવી, એવો શ્રીજી મહારાજે વચનામૃતમાં આપણને જડબે સલાક ઉપદેશ આપ્યો છે. પણ ઘણા લોકોએ આવું અજ્ઞાન ફેલાવ્યું, કેટલાક તો કર્મ જ બધું છે એમ કહેવા લાગ્યા, એવા ગ્રંથો કરી નાખ્યા. ભગવાનને કર્મ ફળ પ્રદાતા રહેવાનો દીધા અહંકાર અહંકારમાં, અહંકારમાં ને અહંકારમાં. એમ તું કોણ કર્મ ફળ પ્રદાતા દેવો? હે, કર્મ જ બધું છે. દાઈજમાં ને દાઈજમાં ઊંધું ઉપાડ્યું. કર્મ સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. એવા કર્મ કરો એવું ફળ મળે એમાં ભગવાનની શું જરૂર છે? બળવાન અસુરોએ આવા અનંત ઊંધા માર્ગ અપનાવ્યા, સમજાણું. એમાંય અહંકારી નિર્બળ હોય ને તો થવને સુખ રહે, પણ અહંકારી જો બળિયો હોય તો બાપરે બાપ, સમજ્યા. મહા મોટું તોફાન મચાવે એને. જો શક્તિ બુદ્ધિ સગવડતા સંપત્તિ, સમજ્યા, આડુંઅવળું કરવાના કાયદાનું જ્ઞાન, બીજું ત્રીજું, અહંકારીને જો હાથમાં આવી ગયું તો એ તો બહુ જીવનું બગાડે, બહુ બધાને દુઃખ આપે, હેરાન કરે, અને પાછો એમાં રાજી થાય. એને એ જ સુખ. અસુરનું મોટું લખણ એ કોકને દુઃખી કરીને પોતે બહુ ખુશ થાય, કોકને હેરાન થતા જોઈને એને મજા બહુ આવે, દયા નો આવે, મજા આવે. આ જ અહંકાર છે, આ જ અસુરપણું છે. અનુપમ શ્રીહરિ મૂર્તિમાન છે અને પ્રગટ સ્વરૂપ છે, આવી વાતને તે અસુરો માનતા નથી. કારણ કે એને એના અહંકાર હારી આ વાતો થડાય છે. સમજાણું, જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી તે અસુરો તે રીતે જ ઊંધે માર્ગે ચાલતા રહેશે. દાદા ખાચાને સવાલ થઈ જાય કે આ પાછા હવળે રસ્તે કેદી આવશે, મુક્તાનંદ સ્વામી ઉત્તર આપી દીધો, કોઈ દી નહીં, બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ઊંધે માર્ગે ચાલશે. પછી ક્યારે હવળા થાય? તો કે જ્યારે મહાન આત્યંતિક પ્રલય થશે ત્યારે તે બધા ઊંધા માર્ગનો નાશ થશે. ઊંધા માર્ગનો નાશ થશે, ઊંધે માર્ગે લઈ જનારાનો નહીં. બ્રહ્માંડો જ બધા નાશ થઈ જાય, કાંઈ હોય જ નહીં, તે માર્ગ હેનો હોય. આમ કીધું. લ્યો, આટલી વાત કર્યા પછી મુક્તાનંદ સ્વામી દાદા ખાચરના વખાણે ચડી ગયા. દાદાનંદ સ્વામીએ દાદા ખાચરના વખાણ લખ્યા. મુક્તાનંદ સ્વામી બોલ્યા, હે નૃપ, તમારું અપાર સદભાગ્ય છે, વારંવાર હું મુખથી કેટલું કહું, કરોડો બ્રહ્માંડની આયુષ પામીને પણ તમારા સદભાગ્યનો કોઈ પાર લઈ શકે નહીં. કરોડો બ્રહ્માંડની આયુષ પામીને પણ તમારા જેવો કોઈ ન થઈ શકે, તમારા ભાગ્યનો કોઈ પાર ન લઈ શકે, આટલા તમે ભાગ્યશાળી છો. આમ મોઢે મઢ વખાણે, કરોડો બ્રહ્માંડની આયુષ પામીને પણ ક્રમમાં, એટલે કે કોટી કલ્પો જાય તો પણ તમારા ભાગ્યનો કોઈ પાર પામી શકે નહીં, એટલા તમે ભાગ્યશાળી છો. શ્રી હરિએ ચારે ધામની યાત્રા કરી છેવટે તમારે ઘેર આવીને રહ્યા. ભાગ્યનું કારણ કે છે, તમે એટલા ભાગ્યશાળી સાથી કહેવાવો તો શ્રી હરિ ચારે ધામની યાત્રા કરી ક્યાંય ન રોકાતા મોટા મોટા રાજા મહારાજાઓ સંપ્રદાયવાસીઓ ધર્મગુરુઓએ બધાએ રાખવા કહ્યું, મહંતાએ આપવા કહ્યું, રાજ્ય આપવા કહ્યું. ધર્મસત્તા રાજ્યસત્તા સ્ત્રી સંપત્તિ બધું જ મળતું હતું. તે કશું જ કોઈ જગ્યાએ સહેજય લલચાયા વગર ત્યાગી દીધું, લીધું નહીં, અને તમારે ને આવીને રહ્યા. માટે તમારા ભાગ્યનો કોઈ પાર પામી શકે નહીં. કુટુંબ તથા પરિવારે સહિત તમે તેમના પરમ ભક્ત સ્નેહી થયા છો, માટે તમારા જેવા ભાગ છે એવા જ તમારા કુટુંબના ગણાય. આ ભૂમિ ઉપર અપાર લોકો રહે છે તેનો ગણતા પાર ન આવે. અપાર ભાગ્યશાળી રાજા મહારાજાઓ અને મોટા મોટા સરદારો પણ છે, તેને કોઈને ઘેર શ્રીહરી રહ્યા નહીં અને તમારે ઘેર રહ્યા. તેથી તમારા મહાન ભાગ્ય છે દાદા ખાચર, તમારા મહાન ભાગ્ય છે. કરોડો યુગ વીતે છતાં લખી શકાય નહીં એટલા તમારા મહાન ભાગ્ય છે. કરોડો યુગ વીતે છતાં લખી શકાય નહીં કોઈ લખવા ધારે તોય એટલા તમારા ભાગ્ય છે. ધન્ય તુમારે ભાગ શ્રદ્ધા ધર સુનત હરિચરિત યહી વિન સુનને લાગ જગ વહેવાર હી વાત અનંત જગ વહેવાર હી વાત જગ સબ હી નિશ દિન કરત કરત ન કબૂ ધરાત અઘોર પાપ મહા કહત તે. આ બે સોરઠામાં દાદા ખાચરના ભાગ્યનો એક બીજો હેતુ સ્વામી આપણી આગળ રજૂ કરે છે કે કરોડો યુગ વીતી જાય છતાં તમારા મહાન ભાગ્યને કોઈ લખી શકે એમ નથી. કારણ, ધન્ય તુમારે ભાગ્ય શ્રદ્ધાધર સુનત હરિચરિત, તમે ખૂબ શ્રદ્ધા ધરીને ભગવાનના ચરિત્ર સાંભળો છો, માટે ધન્ય તુમારે ભાગ્ય. લ્યો, આ બીજા એંગલથી દાદાનો મહિમા કહેવા લાગ્યા. ભગવાન એને ઘેરે રહ્યા, સંતો 500 પરમહંસ રહ્યા, એ તો ભાગ્ય, પણ આવી રીતે તમે ભગવાનની કથા સાંભળો છો એ પણ બહુ મોટા ભાગ્ય. યહી વિન સુનને લાગ, આ ભગવાનની કથા સિવાય બીજું સાંભળવા જેવું જગતમાં વ્યવહારાદી ઘણું છે કે છે. જગ વ્યવહાર હિ વાત અનંત છે, પરંતુ તમે એ નથી સાંભળવામાં સમય બગાડતા. જગ વ્યવહાર હિ વાત જગ સબ હિ નિષ્દિન કરત, જગતના વ્યવહાર સંબંધી વાતો તો આખું જગત રોજ કર્યા જ કરે છે. ભગવાન સિવાયની વાતોથી આખી દુનિયા ખદબદે છે. બોલો, છાપાને છાપાને મેગેઝિનને મેગેઝિનને જ્યાં માણા ભેગું થાય ત્યાં બે જણા ભેગા થાય, શું ભગવાનની જ વાત કરે? ભગવાન સિવાયની વ્યવહારની વિષયની બીજી ત્રીજી વાતોથી આખું જગત ભર્યું છે. બધું નિશ્ચિત એ જ વાતો કરે છે. કરત ન કબૂ ધરાત, આ વાતો કરતા કરતા ક્યારેય પાછા ધરાતા નથી. અઘોર પાપ મહા કહત તેહી, ઓહો મહાન ભયંકર પાપોને તેઓ કરતા જ રહે છે. કે લ્યો જગત વાર્તા રૂપિયો કાંપ આવે એમાં એ કામ ક્રોધ રૂપી મોટા બીજ આવે એમાં મોટા ઝાડવા થાય કે, અને પછી ન કરવાના થયા કરે. ત્યારે તમે તો ભગવાનના ચરિત્ર સાંભળો છો, બોલો માટે તમને ધન્ય છે. એટલો વચમાં દાદા ખાચરનો વખાણનો પ્રસંગ આવી ગયો. હવે પાછા સ્વામી મૂળ વાતે આવી ગયા. દસ રત્નોની વાત આગળ કહી, હવે બીજા ચાર રત્નો એટલે કે લક્ષ્મીજી, કૌસ્તુભ મણિ, પાંચન્ય શંખ અને સારંગ ધનુષ, આ ચાર રત્નોની વાત કહું છું. હવે ભગવાનના લગ્ન આવે છે. રત્નાકર સમુદ્રે ઘણો મોટો અદ્ભુત અને અલૌકિક મંડપ રીચ્યો, કે આ ચાર વસ્તુ મારે દેવી કોને, જેમાં રત્ન જડિત થાંભલાઓ હતા તેની શોભાનો પાર નહોતો. લક્ષ્મીજીના વિવાહ કરવાતા એટલે તેણે અનેક પ્રકારના સુંદર પકવાન બનાવ્યા. 33 કોટી દેવતાઓ ત્યાં આવ્યા, તેમના વિમાનોથી સાગરનો કિનારો છવાઈ ગયો. તે સૌએ પોતપોતાને માટે ઝરિયાની તંબુઓ ઊભા કર્યા હતા. તેની પાસે જ મંદરાચલ પર્વતની શોભા પ્રકાશને લીધે અદ્ભુત બની હતી. નિશાન ફરકતા હતા દેવતાઓના, નોબત વાગતી હતી. મહાન શક્તિશાળી અનંત પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા. બ્રહ્મા શંકર અને કશ્યપની સાથે મોટા મોટા દેવો જે આવ્યા તે બધા પત્નીઓ પણ ત્યાં સાથે જ આવી હતી, ઘરે નહોતી કોઈ રહી. તે બધી મંગળ ગીત ગાતી હતી, કેમ જે ભગવાનનો લગ્નનો પ્રસંગ હતો. બહુ સરસ ગીત ગાતી હતી, તેનાથી સર્વત્ર આનંદનો રંગ છવાઈ ગયો હતો. તે સમયે જેટલા દેવો હતા તેટલી જ દેવાંગનાઓ પણ હતી. બધી દેવાંગનાઓ માંડવે રહી અને બધા દેવો જાનૈયા થયા, બે વિભાગ કર્યા. મૂર્તિ અને ધર્મના પુત્ર જે હરિકૃષ્ણ કહેવાય છે તેમના લગ્ન લઈને બ્રહ્માજી મેરુ પર્વત ઉપર જે વૈકુંઠ ધામ છે ત્યાં ગયા. લ્યો બ્રહ્મા લગ્ન લઈને ગયા મેરુ પર્વત ઉપર જે વૈકુંઠ ધામ છે ને ત્યાં. ધર્મ અને મૂર્તિ માતા ત્યાં રહે છે, એમના દીકરા હરિકૃષ્ણ ભગવાન. હવે આમ તો એમને ચાર દીકરા છે, નર, નારાયણ, હરિન, કૃષ્ણ. ધર્મ અને મૂર્તિના ચાર દીકરા. સાબરમતીના કિનારે એમનો જન્મ થયેલો, ત્યાં આના બધાનો જન્મ થયો, એ પૌરાણિક કથા છે. પછી વૈકુંઠધામમાં મેરુ પર્વત ઉપર વૈકુંઠ ધામ છે એક, ન્યા ગયા છે, ન્યા રહેતા છે. એ બ્રહ્માજી ન્યા લગ્ન લઈને ગયા અહીંથી શિર સમુદ્ર કાંઠેથી. અને આ પ્રસંગ કહે છે એ દિવસ બહુ મંગળમય બન્યો હતો. મેરુ પર્વત ઉપર ગયા શ્રીહરિની સાથે, તેને દેખીને મૂર્તિ અને ધર્મને અત્યંત આનંદ થયો. લગ્ન લઈને આવ્યા ને એટલે બ્રહ્માજીને જોઈને રાજી થયા. શ્રીહરિની સાથે લક્ષ્મીજીના વિવાહનો જેમાં અભિપ્રાય હતો એટલે એમાં પ્રસ્તાવ હતો, તે સમુદ્રે મોકલેલા લગ્નને માતા પિતા મૂર્તિદેવીને ધર્મદેવે તત્કાળ વધાવ્યા. કે દીકરાના લગ્ન આવ્યા, લગ્ન લઈને અપાર ગોળ વેચ્યો. હા, ભેગા ધાણાય ભેળવાય છે. ભગવાન શ્રીહરિને પાટ ઉપર પધરાવ્યા, લગ્ન આવ્યા ને એટલે પાટ ઉપર પધરાવ્યા અને કુમકુમ તથા ચંદનથી અભિષેક કર્યો. ધાર કરી છે માથે, ડાળ્યું છે કંકુન ચંદન, નોબતની અથવા તો ઢીલું ચંદનને કંકુ કરીને ઉપર ધાર કરી છે, અભિષેક કર્યો. નોબતની સાથે ઢોલ વગેરે વાજિંત્ર ખૂબ જ વાગી રહ્યા હતા. તે પ્રસંગે અદ્ભુત શોભા થઈ હતી અને સ્ત્રીઓ મંગળ ગીત ગાતી હતી. ધર્મદેવે તે વખતે મોટા મોટા અપાર ઋષિઓને બોલાવ્યા હતા. વ્યાસ આદિ અનંત ઋષિઓ અને સપ્ત ઋષિઓ પણ ત્યાં આવ્યા હતા. ઇતિ સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂર્વમાં સમુદ્ર મંથન પ્રસંગે 14 રત્ન અને લક્ષ્મીજી તથા શ્રીહરિના વિવાહનો પ્રારંભ થયો. હજી એ નામે 12મો તરંગ સમાપ્ત થયો. હવે અહીંથી જાન લઈને જાહે કાલ, ને કાલે વિવાહ થશે ને કાલે લક્ષ્મીજીને ભેટ થાહે, ભગવાનને ભેટ, હાથગણણા બધું એવું બધું કાલે આવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.